પ્રકરણ 9. શિષ્ય શું કરે છે? એ વાતથી તમને આશ્ચર્ય થશે કે ઈસુએ તેમના શિષ્યોને ઘણા વધારે કાર્યો કરવાની આજ્ઞા આપી નહોતી. ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવાનું તેમનું દર્શન જટિલ નહોતું, પરંતુ તેમણે તેમના શિષ્યોને જે કાર્યો કરવાની આજ્ઞા આપી તે કાર્યો ગહન અને જીવનને બદલનારા હતા. આપણે શિષ્ય હોવાના સૌથી મહત્વના મુદ્દાથી શરૂઆત કરીશું. શિષ્ય ઈશ્વરને, તેમના પડોશીને અને એકબીજાને પ્રેમ કરે છે. આપણે જાણીએ છીએ કે ઈસુએ ઈશ્વર પિતાને સમર્પિત જીવનનો સારાંશ કેવી રીતે આપ્યો છે. સૌથી મોટી આજ્ઞાઓ એ હતી કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે, અને બીજી એના જેવી જ છે, એટલે કે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. માથી 22:37-40 ઈસુએ આ પ્રમાણે કર્યું. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જગત જાણે કે હું બાપ પર પ્રેમ રાખું છું અને બાપે મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું. 14:31 ઈસુએ કેવી રીતે બતાવ્યું કે તે પિતા પર પ્રેમ રાખે છે? તેમણે ઈશ્વર પિતાની આજ્ઞાઓ પાડી. તેમણે તેમના માટેની ઈશ્વર પિતાની યોજનાને પૂરી કરી. તેમણે તેમને એમ પણ કહ્યું કે જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. 15:9 ઈસુએ તેમના શિષ્યોને પણ એમ જ કરવાનું કહ્યું. આ બે સૌથી મોટી આજ્ઞાઓ એ જ વાત જણાવે છે. ઈસુએ પોતાની જાતનું ઉદાહરણ આપતા પોતાના શિષ્યોને કહ્યું કે જેમ તેમણે તેમના પર પ્રેમ રાખ્યો છે તેમ શિષ્યોએ પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. જ્યારે તેમણે તે કર્યું ત્યારે તેમણે ઈસુની આજ્ઞા પાળી અને ઈશ્વરને પ્રસન્ન કર્યા. ઈસુએ તેમને કહ્યું કે પોતાના મિત્રોને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપ પાસે માંગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. 15:13-17 જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. 13:34-35 ઈશ્વર પર અને એકબીજા પર પ્રેમ રાખવો તે ઈસુના મતે તેમના શિષ્યોના મૂળભૂત અને અત્યંત આવશ્યક ચિહ્નો છે. ઈસુએ આ બે આજ્ઞાઓને કોઈપણ રીતે વિરોધાભાસી રીતે જોઈ નથી. તે માનસિક તણાવ નહીં, પણ એક જ સિક્કાની બે બાજુઓ જેવી છે. તેમને એકબીજાથી અલગ કરી શકાય નહીં. પણ આપણે કેવી રીતે લોકોને પ્રેમ કરીએ છીએ? પ્રેમની આ સૌથી મોટી અભિવ્યક્તિ તો પોતાનો જીવ આપવાની છે. પોતાના મિત્રને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. 15:13 ઈસુએ આપણા માટે એમ જ કર્યું છે. હવે ન્યાયી માણસને સારું ભાગ્ય જ કોઈ મરે. સારા માણસને સારું તો કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. રોમનોને પત્ર 5:7-8 અંતિમ અભિવ્યક્તિ તરીકે હું પહેલા કરંથીઓને પત્ર 13:4-7 સિવાય બીજા કોઈ સારી વ્યાખ્યા વિશે વિચાર કરી શકતો નથી. તેમાં પ્રેમ વિશે જે કહેવાની જરૂર છે તે સઘળું કહેવામાં આવ્યું છે. એ શાસ્ત્રભાગના લક્ષણો આ પ્રમાણે છે. પ્રેમ સહનશીલ છે. પ્રેમ પરોપકારી છે. પ્રેમ ઈર્ષા કરતો નથી. પ્રેમ આપવડાઈ કરતો નથી. પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી. પ્રેમ પોતાનું જ હિત જોતો નથી. પ્રેમ ખીજવાતો નથી. પ્રેમ અપકારને લેખવતો નથી. પ્રેમ સત્યમાં હરખાય છે. પ્રેમ સઘળું ખમે કરે છે. પ્રેમ સઘળું ખરું માને છે. પ્રેમ સઘળી વાતોની આશા રાખે છે. પ્રેમ સઘળું સહન કરે છે. તમે વેલેન્ટાઇન દિવસ અથવા રોમાંચક શૈલીના કાર્ડમાં જણાવેલી યાદીમાં આ મુદ્દાઓ જોઈ શકશો. તે સાચું છે કે આપણે આપણા પતિ કે પત્નીને અથવા જે આપણા પતિ કે પત્ની બનશે એવી આશા રાખીએ છીએ તેમને પ્રેમ કરવો જોઈએ. પરંતુ ખરેખર તો પહેલા કરંથીઓને પત્ર 13:4-7 શાસ્ત્રભાગ એવા પ્રેમની વાત કરતો નથી. આપણે સામાન્ય રીતે દરેક લોકોની સાથે આવો વ્યવહાર કરવો જોઈએ. તેમને તે પ્રેમ અસંગત લાગે તો પણ એમ કરવું જોઈએ. ઈશ્વર તે જોશે અને જાણશે. બીજા કેટલાક વિધાનોને આ યાદીના બીજા વિધાનોના સંદર્ભમાં વાંચવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, પ્રેમ સગડું ખરું માને છે, એ શબ્દોનું પ્રેમ સત્યમાં હરખાય છે એ વાતની સાથે સંતુલન હોવું જ જોઈએ. પ્રેમ સગડું ખરું માને છે એ શબ્દોને અલગ કરીને આપણે એવી સમીક્ષા કરી શકીએ નહીં કે પ્રેમ ખોટા અને દુષ્ટ શિક્ષણને પણ ખરું માને છે. એવી જ રીતે પ્રેમ સગડી વાતોની આશા રાખે છે. એ શબ્દો કોઈના વિરુદ્ધ ભૂંડી આશા રાખવાની વાત જણાવતા નથી, પરંતુ સામાન્ય રીતે આ યાદી સમજવી સરળ છે અને આ રીતે દૈનિક જીવન જીવવાનો એક પડકાર છે. આપણે આગળ વધીએ તે પહેલાં હું બીજો એક મુદ્દો જણાવવા માંગુ છું. શિષ્યપણાના અર્થમાં જેનો સમાવેશ થાય છે તે ઈસુની એ પ્રથમ આજ્ઞા પર આધારિત છે કે જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. યોહાન 13:34-35. એકબીજા પર પ્રેમ રાખવો, લોકોને પ્રેમ કરવો, એ તો શિષ્યો જે બીજા કાર્યો કરે છે, એટલે કે પ્રાર્થના, ઉપવાસ, દાન આપવું, સંગત કરવી એ વગેરેનું કેન્દ્રબિંદુ છે. આ બધી બાબતો મૂળ આજ્ઞાની અભિવ્યક્તિ છે. શિષ્યો એકબીજાની સંભાળ રાખે છે. શિષ્યપણાનું આ મૂળ તત્વ એકબીજાને પ્રેમ કરવાના કાર્યની પ્રગતિ છે. એકબીજાની સંભાળ રાખવાનો અર્થ છે સમુદાયમાં રહીને એકબીજાનું પોષણ કરવું. 50માના દિવસ પછી પ્રેરિતોના કૃત્યો 2:1-4, જ્યારે ઘણા લોકોએ સુવાર્તા પર વિશ્વાસ કર્યો ત્યારે તેઓ મંડળી તરીકે ઓળખાતા સમુદાયનો ભાગ બન્યા. તેમના કિસ્સામાં યરૂશાલેમની સ્થાનિક મંડળી. આ નવા કરારમાં મંડળી શબ્દ કોઈ ઇમારત કે અધિકૃત સંસ્થાને દર્શાવતો નથી. નવો કરાર આપણને કહે છે કે યરૂશાલેમની મંડળી ગરીબી માટે પ્રખ્યાત હતી. તેમની પાસે એકઠા મળવા કોઈ ઇમારત નહોતી અને ત્યાં સેંકડો નવા વિશ્વાસીઓ હતા. પ્રેરિતોના કૃત્યો 2:41-47, 5:14. તેમનો કોઈ કાયદેસરનો અધિકૃત દરજ્જો નહોતો. તેનો શું અર્થ છે? તો ઈસુના અનુયાયીઓ તેમનો નિભાવ કેવી રીતે કરતા હતા? તેમણે એક દ્રઢ અને આત્મબલિદાન કરનાર સમુદાયની રચના કરી હતી. ઘણીવાર આધુનિક મંડળીઓમાં આપણે રમતગમતના કોઈ જૂથના પ્રશંસકો કે કોઈ સારા કારણને પરસ્પર રીતે ટેકો આપનારા ટેકેદારો જેવા એક હેતુ રાખનાર જૂથ માટે સમુદાય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આવી સમજ નવા કરારના સમુદાય માટે અધૂરી છે. નવા કરારની મંડળીનો સમુદાય તો એક કુટુંબ હતો. પરસ્પર એક હેતુ સાથે જોડાયેલા લોકો અને કુટુંબ વચ્ચે શું તફાવત છે? શું તમે કોઈની પાસે એવી અપેક્ષા રાખશો કે તમે એક જ બેઝબોલ ટીમને પસંદ કરો છો તેથી તેઓ તમને નાણાં આપે કે તમારું ભાડું ભરે કે તમને કરિયાણું ખરીદી આપે? શું તમે કોઈ વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા રાખશો કે તેમણે જેમને મત આપ્યો છે તેમને તમે પણ મત આપ્યો છે? અથવા તો તમે બંને એક જ કારણને માટે નાણાં એકઠા કરવા 5,000 મીટર દોડમાં ભાગ લીધો છે તેથી તે વ્યક્તિ તમને નોકરી આપશે કે તમારી કાર દુરસ્ત કરી આપશે? ના, પણ તમે કુટુંબના સભ્યો પાસેથી મદદની અપેક્ષા રાખશો. કુટુંબીજનો અથવા તો લોહીના સગાએ એવી રીતે કાર્ય કરવું જોઈએ. શરૂઆતની મંડળી એવી જ હતી. અહીં તેની ઝાંખી છે. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિતે હાજર રહેતા અને ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. તે સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. પ્રેરિતોના કૃત્યો 2:41-47. આ શાસ્ત્રભાગ સામ્યવાદ કે સમાજવાદની વાત કરતો નથી. તે કોઈ રાજકીય પદ્ધતિની પણ વાત કરતો નથી. આ શાસ્ત્રભાગમાં તમે જે વર્તન જુઓ છો એવું વર્તન કરવા માટે સરકાર તેમને દોરવણી આપતી નથી કે જબરજસ્તી કરતી નથી. તે સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક વર્તન હતું. તે એક સ્વસ્થ સામાન્ય કુટુંબના વર્તનને દર્શાવે છે. કુટુંબો તેમના સભ્યોની જરૂરિયાતો પૂરી પાડતા હતા. આ સમુદાયમાં સેંકડો લોકો હતા. આ તો શિષ્યોના વર્તનનું ચિત્ર છે. તેઓ સમુદાયનું પોષણ કરે છે. તેઓ એક કુટુંબની જેમ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાને ટેકો આપે છે. તેનો અર્થ એ છે કે એકબીજાને સ્રોતોની વહેંચણી કરે છે. કેટલાક વિશ્વાસીઓની જરૂરિયાત નાણાકીય હતી તો કેટલાકની સમયની, કેટલાકની સેવાની કે આવડતની હતી. મૂળભૂત રીતે જોઈએ તો સમુદાય તેના સભ્યોની જરૂરિયાત પ્રમાણેના કાર્યો કરે છે. તમને કદાચ એવો વિચાર આવે કે આ સમુદાયમાં તો ઘણા લોકો હતા, તો તેઓ કેવી રીતે એકબીજાને ઓળખી શકે? વિશ્વાસીઓ મંદિરમાં એકઠા થતા હતા. તેનાથી યહૂદી આગેવાનો સાથે સંઘર્ષ થયો હતો, પરંતુ સુવાર્તા પ્રચાર માટે તે સારું સ્થાન હતું અને તેઓ ઘેરે ઘેર પણ એકઠા થતા હતા. પ્રેરિતોના કૃત્યો 2:46-5:42. તેનો અર્થ એ છે કે યરૂશાલેમની મંડળી, કે જે મૂળ ખ્રિસ્તી સમુદાય હતો, તે વાસ્તવમાં તો નાના સમુદાયોનું માળખું હતું. સમુદાયમાંના કેટલાક લોકો નવા વિશ્વાસીઓને મદદ કરતા હતા અને તેમનો સ્વીકાર કરતા હતા. આ સમુદાયો નવા વિશ્વાસીઓ માટેનું પ્રવેશદ્વાર હતા. ખ્રિસ્તી સમુદાય તો સુવાર્તાનો સ્વીકાર કરનારા લોકોનો સમુદાય હતો. દરેક સમુદાય તેના સભ્યોને શિષ્ય બનાવવામાં સહભાગી થયો હતો. આ કેવું લાગે છે? સામાન્ય રીતે જે પ્રથમ કાર્ય થયું એ તો નવા વિશ્વાસીઓનું બાપ્તિસ્મા હતું. પ્રેરિતોના કૃત્યો 2:41-8:12-13-10:47-48-16:15. બાપ્તિસ્મા તો ઈસુ અને તેમના શિષ્યો સાથેની ઓળખાણનું જાહેર કાર્ય હતું. બીજા સાક્ષીઓ એટલે કે બીજા સમુદાયના સભ્યો તેનું અવલોકન કરતા હતા. તે ઘણી બાબતોને દર્શાવે છે. તેમાં ઈસુએ વધસ્તંભ પર કરેલા કાર્યને લીધે તમારા પાપો માફ કરવામાં આવ્યા છે અને હવે તમારી પાસે નવું જીવન છે એ વાતનો સમાવેશ થાય છે. રોમનોને પત્ર 6:1-4, બીજા કરિંથીઓને પત્ર 5:17. સમુદાયના જીવનમાં પ્રવેશ કરવાનું પ્રથમ પગલું તો બાપ્તિસ્મા હતું. જે વ્યક્તિઓનું બાપ્તિસ્મા થયું હતું તેમણે ઈસુ પરના વિશ્વાસનો સ્વીકાર કર્યો હતો અને સાક્ષીઓએ તેમના સમર્પણને સ્વીકાર્યું હતું. જ્યારે વિશ્વાસીઓના સમુદાયો એકઠા થાય છે ત્યારે તેઓ જરૂરિયાતો શોધી કાઢે છે. જો તેઓ તેમના નાના સમુદાયમાંના લોકોની જરૂરિયાતો પૂરી પાડી શકે એમ હોય તો તેઓ તે જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી જે વિશ્વાસીઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી તેમને ઈસુનું અનુસરણ કરવામાં મદદ પ્રાપ્ત થઈ હતી. જેમની મદદ કરવામાં આવી હતી તેઓ ઈસુ જેવું જીવન કેવી રીતે જીવી શકાય તે શીખ્યા હતા. જ્યારે નાનો સમુદાય મોટી જરૂરિયાતોને પૂરી પાડી શકે તેમ ન હોય ત્યારે વિશ્વાસીઓનું વિસ્તૃત કુટુંબ તેમને મદદરૂપ થતું હતું. સેવાના આ વિસ્તૃત સંકલનને માટે પ્રેરિતો, કે જેઓ ઈસુના મૂળ શિષ્યો અને યરૂશાલેમની વૃદ્ધિ પામતી જતી મંડળીના આગેવાનો હતા, તેમણે આખા સમુદાયમાં દૈનિક વહેંચણીની, જેમ કે ભાણું પીરસવું, ગોઠવણી કરવા માટે મદદનીશોને નિયુક્ત કર્યા હતા. પ્રેરિતોના કૃત્યો 6:1-7. આ સંદર્ભમાં શરૂઆતની મંડળીઓ પ્રભુભોજન કરવા માટે પર્વનું આયોજન કરતી હતી. પહેલા કરિંથીઓને પત્ર 11:17-34. પ્રભુભોજન તો ઈસુએ કરેલા છેલ્લા ભોજનને યાદ કરવાની ઉજવણી હતી. તે ભોજન સમયે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે દરેક લોકોને માટે તેમનું શરીર ભાંગવામાં આવશે અને તેમનું રક્ત વહેવડાવવામાં આવશે. ઈસુએ તેમને કહ્યું હતું કે તેમના જીવનનું બલિદાન તો નવા કરારની પરિપૂર્ણતા છે. લુક 22:20. પ્રભુભોજનના પર્વનું વર્ણન એ જ વાત જણાવે છે. પહેલા કરિંથીઓને પત્ર 11:25. પ્રભુભોજન તો ઈસુએ જે કાર્ય કર્યું હતું તેને યાદ કરવાની રીત હતી. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે મારી યાદગીરીને સારું એ કરો. પહેલા કરિંથીઓને પત્ર 11:24-25. તે વિશ્વાસીઓના સમુદાયમાંના ગરીબોની કાળજી લેવાની રીત પણ હતી. શિષ્યોની સંગત. સંગત તો નવા કરારનો શબ્દ છે જે વિશ્વાસી સમુદાયની પ્રવૃત્તિને દર્શાવે છે. એકબીજાની સંભાળ રાખવી તે બાઇબલ આધારિત સંગતનો ભાગ છે. કેમ કે જ્યારે વિશ્વાસીઓ એકઠા મળે છે ત્યારે તેમની જરૂરિયાતોની પારખ કરીને તેને પૂરી પાડવામાં આવે છે. એમ કહેતા આપણને શિષ્યો જે બીજા કાર્યો કરે છે તેના વિશે વાત કરવા સંગતની ટૂંકી ચર્ચા કરવાની જરૂર છે. ઘણા ખ્રિસ્તીઓ સંગતને એકબીજા સાથે આનંદ કરવાની પ્રવૃત્તિઓની સમાન ગણે છે. હા, સાથે મળીને આનંદની પ્રવૃત્તિઓ કરવાથી સંબંધો મજબૂત બને છે. એકબીજાની સંગતનો આનંદ માણવાથી લોકોના સંબંધોમાં આત્મીયતાની વૃદ્ધિ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે શિષ્યો બનવાની વાતમાં આ સંગત બાઇબલ આધારિત નથી. સાથે મળીને આનંદ કરવો અને બાઇબલ આધારિત સંગત કરવી એ બે બાબત વચ્ચેનો તફાવત એ છે કે ફક્ત એકબીજા સાથે સમય પસાર કરવો તે સંગત નથી. બાઇબલ આધારિત સંગત વધારે ઇરાદાપૂર્વકનું કાર્ય છે. સંગત કરવાનો ઉદ્દેશ્ય તો ઈસુની હાજરીમાં એક મનના થવાનો છે, જેથી ઈસુનું મન આપણામાં હોય. બીજા શબ્દોમાં કહીએ તો સંગતનો હેતુ શિષ્યપણું છે. ફિલિપીઓને પત્રમાં જણાવેલી કેટલીક કલમો એ વિચારને પ્રગટ કરે છે. માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા હું દૂર હોઉં તો પણ તમારા વિશે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને સારું પ્રયત્ન કરો છો. ફિલિપીઓને પત્ર 1:27. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ફિલિપીઓને પત્ર 2:1-2:5. ખ્રિસ્તનું મન હોવાનો અને વિશ્વાસીઓના સમુદાય તરીકે એક મનના હોવાનો શું અર્થ છે? શું તેનો અર્થ એ છે કે બધા લોકો દરેક વિગતો પર વિશ્વાસ કરે છે? ના, બાઇબલ એકતાની વાત કરે છે, એકરૂપતાની નહીં. એક મનના થવું એ વાતને સમજવાની સારી રીત એ છે કે સમુદાયના દરેક સભ્ય ઈસુ જેવા બનવાનો એક જ ઉદ્દેશ્યને પૂરો કરે છે. તેનો ઉદ્દેશ્ય ખ્રિસ્ત જેવા બનવાનું કાર્ય કરવા અને વિશ્વાસીઓના સમુદાય તરીકે સાથે રહેવા સર્વસંમતિ નહીં પણ સુમેળ રાખવાનો છે. શરૂઆતમાં વિશ્વાસ કરનાર દરેક સમુદાયો આ ઉદ્દેશ્યને પૂરો કરવા ઘણી પ્રવૃત્તિઓ કરતા હતા. તેઓ પ્રાર્થના કરતા હતા, સ્તુતિ આરાધના કરતા હતા અને વચનોનો અભ્યાસ કરતા હતા. શિષ્યો વ્યક્તિગત રીતે અને સાથે મળીને આ બધી પ્રવૃત્તિઓ કરે છે. હું તે દરેક અલગ અલગ પ્રવૃત્તિઓ વિશે વાત કરવા માંગુ છું. શિષ્યો પ્રાર્થના કરે છે. સામાન્ય અર્થ મુજબ પ્રાર્થના તો ઈશ્વર સાથેની વાતચીત છે, પરંતુ તેમાં વિચારની જરૂર પડે છે. શું ઈશ્વર અગાઉથી જાણતા નથી કે આપણે શું વિચારી રહ્યા છીએ? હા, તે જાણે છે. તો પછી શા માટે પ્રાર્થના કરવી જોઈએ? ઈશ્વરને માહિતી આપવા માટે પ્રાર્થના કરવામાં આવતી નથી, પરંતુ પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરને અને બીજા લોકોને જણાવીએ છીએ કે આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ. પ્રાર્થના કરવા દ્વારા આપણે વાતને પ્રગટ કરીએ છીએ કે આપણે આપણી જાત પર આધાર રાખતા નથી અને આપણી જાતે સમાધાન શોધી શકતા નથી. પ્રાર્થના ઈશ્વર પરના આપણા આધાર અને ફક્ત ઈશ્વરમાં જ આપણી સલામતી છે એ વાતને દર્શાવે છે. એ રીતે જોઈએ તો પ્રાર્થના ઈશ્વરની ભક્તિ છે. જૂથમાં કરવામાં આવતી પ્રાર્થનાઓને પણ આ જ અર્થ લાગુ પડે છે. લૂક 11:1માં ઈસુના શિષ્યોએ યોહાન બાપ્તિસ્ત અને તેના શિષ્યો વિશે વાત કરતા ઈસુને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. લૂક 11:2-4, Matthew 6:9-15, Luke 18:9-14. એક મહત્વની વાતની નોંધ કરવી જરૂરી છે કે ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરતી વખતે કયા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ એવું કહ્યું નહોતું, પરંતુ ઈસુએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. Matthew 6:9. ઈસુએ તેમને નમૂનો આપ્યો હતો. ઈશ્વરની સાથે વાત કરવા માટે આપણને કોઈ સૂત્રો કે ખાસ શબ્દોની જરૂર નથી. આપણે ઈશ્વરની સાથે સામાન્ય રીતે વાત કરી શકીએ છીએ. પ્રાર્થના દેખાડો કરવા માટે પણ કરવી જોઈએ નહીં. Luke 18:9-14. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ કે જે પ્રાર્થનાને ઈશ્વરને અગાઉથી જાણ ન હોય એવી કોઈ પણ પ્રાર્થના નથી. પ્રાર્થના ઈશ્વરના જ્ઞાનમાં રહેલી ખાલી જગ્યા પૂરવાનું કાર્ય પણ નથી. પરંતુ ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તમારું નામ પવિત્ર મનાવ, એ શબ્દો તો ઈશ્વરની ભક્તિ અને ઈશ્વર માટેના સન્માનથી ભરપૂર છે. તારી ઈચ્છા પૂરી થાવ, એ શબ્દો ઈશ્વરની ઈચ્છા પ્રત્યે આપણી આધીનતાને સૂચવે છે. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારા ઋણો અમને માફ કર. એ શબ્દો માફીને સૂચવે છે. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. એ શબ્દો પરીક્ષણ અને ભૂંડાઈથી છુટકારાને સૂચવે છે. પ્રાર્થનાની રચના તો આપણા જીવનો પર રહેલી ઈશ્વરની પ્રભુતાને સ્વીકારવા અને ઈશ્વર પર આધાર રાખવાના વલણનો સ્વીકાર કરવાની છે. બાઇબલ વ્યક્તિગત અને સામૂહિક પ્રાર્થનાઓથી ભરેલું છે. જો તમે તેને વાંચો તો તમે શીખશો કે પ્રાર્થના દ્વારા આપણે આપણી લાગણીઓને ઈશ્વરની આગળ ઠાલવી શકીએ છીએ. આપણે જ્યારે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે ઈશ્વર તેના વિશે શીખતા નથી, પરંતુ આપણે ઈશ્વરને સમર્પિત થવાનું, ઈશ્વર ભલા છે અને શ્રેષ્ઠ બાબતો જાણે છે તેના પર વિશ્વાસ કરવાનું અને ઈશ્વરની સહાય માટે વિનંતી કરવાનું શીખીએ છીએ. ઈસુએ કહ્યું કે ઈશ્વર ખરેખર તેમની ઈચ્છાના વિસ્તૃત સંદર્ભ મુજબ ઉત્તર આપશે. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરના ઉત્તરો હંમેશા આપણી ઈચ્છા પ્રમાણેના હશે નહીં, પરંતુ ઈશ્વર જાણે છે કે દરેક મનુષ્યના અનુભવ અને વર્તનમાં શું ચાલી રહ્યું છે. તેથી તે પોતાની મોટી યોજના મુજબ કાર્ય કરે છે. ઈશ્વર અનપેક્ષિત રીતે પણ ઉત્તર આપી શકે છે. બાઇબલ આધારિત પ્રાર્થનાઓ સ્વકેન્દ્રિત પણ નથી. તેમાં બીજાઓ માટે આશીર્વાદરૂપ બનવા કે બીજા લોકો પર ઈશ્વરની દયા થાય એ માટે વિનંતી કરવાના ઉદ્દેશ્યનો સમાવેશ થાય છે. પાઉલે જેમને પત્રો લખ્યા તેમનો તેની પ્રાર્થનાઓમાં સમાવેશ કરે છે. પ્રાર્થના તો હંમેશા અથવા મોટે ભાગે આપણી પોતાની જરૂરિયાતો કે માંગણીઓને જ દર્શાવતી નથી. ઈસુએ વારંવાર પ્રાર્થનાઓ કરી હતી. ઈસુએ સર્વદા પ્રાર્થના કરવા વિશેના પોતાના શિક્ષણને અનુસર્યું હતું. કલોસ્યોને પત્ર 4:2-6, Luke 18:1-8. ઈસુની બધી જ પ્રાર્થનાઓનો ઉત્તર મળ્યો નહોતો, અને તેમને તે સ્વીકાર્ય પણ હતું, કેમ કે તે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાની વધારે કાળજી રાખતા હતા. Matthew 26:36-46. પ્રાર્થના માટે આ મહત્વની વાતને યાદ રાખવાની છે. ઈસુએ શીખવ્યું કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર તેનો ઉત્તર આપે છે. Luke 11:9-13. પણ આપણે એવું માની શકીએ નહીં કે જો આપણે ઈશ્વરને આધીન રહીએ છીએ તો તેમની ઈચ્છાની વિરુદ્ધ આપણી ઈચ્છા પ્રમાણે ઉત્તર આપશે. Jacob 4:3, 1 Johannes 3:22-5:14. શિષ્યો ઉપવાસ કરે છે. ઘણા વાચકો કદાચ ઉપવાસથી અજાણ હશે. સામાન્ય રીતે ઉપવાસ કરવાનો અર્થ છે કોઈ બાબતથી દૂર રહેવું, ભોજન ન કરવાનો ઉપવાસ. બાઇબલમાં જો કે હંમેશા નહીં, પણ ઘણીવાર આપણે આવા ઉપવાસ વિશે વાંચીએ છીએ. ઈસુએ ઉપવાસ કર્યા હતા. Matthew 4:2. ઈસુએ અપેક્ષા રાખી હતી કે તેમના શિષ્યો પણ તેમના આ નમૂનાને અનુસરે, અને તેથી તેમણે તેમને ચેતવણી આપી હતી કે જ્યારે તેઓ ઉપવાસ કરે ત્યારે ઢોંગીઓના જેવા ન થાય. Matthew 6:16-18. ઉપવાસ આપણી પોતાની જાત તરફ ધ્યાન દોરવા માટે કરવામાં આવતું કાર્ય નથી, પરંતુ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવા માટેનું કાર્ય છે. ઉપવાસનો અર્થ ફક્ત ખોરાકથી દૂર રહેવાનો નથી. તમે જે બાબતથી દૂર રહી શકો તે દરેકનો ઉપવાસ કરી શકો છો. ઈસુ વજન ઉતારવાની કોઈ રીતની ભલામણ કરી રહ્યા નહોતા. ઈસુએ ઉપવાસ કર્યા અને જ્યારે ઉપવાસ વિશે વાત કરી ત્યારે તેમના મનમાં અલગ વાત હતી. બાઇબલમાં ઉપવાસના ઘણા ઉદાહરણો આપેલા છે, પરંતુ તે ઉદાહરણો ચોક્કસ નિયમો નથી. પાઉલે નોંધ્યું છે કે પરણિત દંપતીઓ પ્રાર્થનામાં લાગુ રહેવા માટે જાતીય સંબંધથી દૂર રહેવાનો ઉપવાસ કરી શકે છે. 1 Corinthians 7:1-5. શા માટે એમ કરવું જોઈએ? 1 Corinthians 7:5 પાઉલે લખ્યું છે કે દંપતીઓ એકબીજાની સંમતિ સાથે થોડા સમય માટે જાતીય સંબંધથી દૂર રહે તેની સાથે એક નિર્દેશ પણ આપે છે કે એકબીજાથી જુદા ન પડો, પણ માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને વાસ્તે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો તો પડો. ઉપવાસ તો પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ થનારું આત્મિક કાર્ય છે. તે કેવી રીતે મદદરૂપ થાય છે? કદાચ આ ઉદાહરણ તે સમજવામાં મદદરૂપ થશે. જો તમે એક દિવસ ભોજનનો ઉપવાસ કરવાનો નિર્ણય કરો તો જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમને પ્રાર્થના કરવાનું યાદ આવશે. ઉપવાસ તો તમને યાદ કરાવવાનું સાધન છે કે તમે પ્રાર્થનાના નિર્ણય સાથે ઉપવાસ કર્યો છે. ઉપવાસ વિશે વિચાર કરવાની બીજી રીત તો જે વાત આપણને પ્રાર્થના કરવાથી દૂર લઈ જાય છે અથવા તો સામાન્ય રીતે ઈશ્વરની સાથેની આપણી યાત્રામાંથી ચલિત કરે છે એ વાતોને જાણવાની વિનંતી કરવાની છે. તેનો ઉત્તર કદાચ આપણા ફોન, ટીવી કે કોઈ શોખ હોઈ શકે છે. આ સઘળી બાબતોને અલગ કરીને આપણે ઈશ્વર અને પ્રાર્થના પર મન લગાવી શકીએ છીએ. શરૂઆતની મંડળીના સમુદાયોએ સામૂહિક રીતે પ્રાર્થનામાં ધ્યાન આપવા માટે ઉપવાસ કર્યા હતા. પ્રેરિતોના કૃત્યો 13:1-3, 14:23. જૂના કરારમાં સામૂહિક રીતે કરવામાં આવતા ઉપવાસ પાપના સામૂહિક દુઃખ અને પસ્તાવાને દર્શાવે છે. 36:6, 2:12. શિષ્યો ભજન કરે છે. તમને કદાચ એમ લાગે કે ભજન કરવું શું છે તે સમજવું અથવા તેની વ્યાખ્યા કરવી સરળ છે. એક રીતે તે સાચું છે અને એક રીતે નહીં. ઘણીવાર આપણે મંડળીની ભક્તિસભામાં સંગીત સાથે જે થાય છે તેને ભજન સમજીએ છીએ. સંગીત અને ગીતો ખ્રિસ્તી મેળાવડાઓનો ભાગ હોવા છતાં પણ તે ભજન નથી. ખાસ કરીને બાઇબલ જે વ્યાખ્યા કરે છે તે મુજબ તો નહીં જ. એફેસીઓને પત્ર 5:19, કલોસીઓને પત્ર 3:16. આપણી સંસ્કૃતિનું બીજું એક વલણ તો ભજનનો વિચાર આંતરિક રહસ્યમય લાગણી કે અનુભવ વિશેનું છે. એ પણ ભજન નથી. આપણે એવા ઘણા શાસ્ત્રભાગો વિશે વિચાર કરી શકીએ, પરંતુ હું તમને એવા બે શાસ્ત્રભાગો જણાવવા માગું છું. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. રોમનોને પત્ર 12:1-2. ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું, પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. 4:23. આપણે પવિત્ર જીવન જીવવા વિશેની ચર્ચા કરતી વખતે પ્રથમ વચન વિશે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ઈસુ જેવું જીવન જીવો, આ જગતનું રૂપ ન ધરો, એટલે કે તેના મૂલ્યો અને આત્મસંતોષની પાછળ પડશો નહીં. એ ભજન છે. સાચું ભજન તો હૃદય સાથે સંકળાયેલી વાત છે. બીજો શાસ્ત્ર ભાગ એ ચોક્કસ કારણને લીધે રસપ્રદ છે. ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું કે ઈશ્વર તેમને ભજનારા લોકોને ઈચ્છે છે. તેથી ભજન આપણાથી શરૂ થતી બાબત નથી. આપણને ઈશ્વરની ભલાઈ અને પ્રેમનો પ્રત્યુત્તર આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તે કેવી રીતે અને ક્યાં કરીશું તે અલગ હોઈ શકે છે. આપણે વ્યક્તિગત રીતે અથવા સંગીત સાથે, મંડળીની ભક્તિસભામાં અથવા દેવળની બહાર પણ તે કરી શકીએ છીએ. આપણે જાહેરમાં કે બીજા વિશ્વાસીઓ સાથેની સંગતમાં પણ તે કરી શકીએ છીએ. જ્યારે વિશ્વાસીઓ સંગતમાં એકઠા મળે છે ત્યારે તેઓ એકબીજાને પ્રેમ રાખવા તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન આપે છે. હિબ્રુઓને પત્ર 10:24-25. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એકબીજાને આત્મિક ભજન કરવા અને ઈસુનું અનુસરણ કરવા ઉત્તેજન આપે છે. તેઓ ઈશ્વરની ભલાઈ, પ્રેમ અને તેમના જીવનમાં ઈશ્વરની હાજરીને માટે ઈશ્વરની સ્તુતિ કરે છે. પ્રેરિતોના કૃત્યો 2:46-47. યાકૂબનો પત્ર 5:13. સ્તુતિ આરાધનામાં ગીતો ગાવાનો અને સંગીતનો સમાવેશ થાય છે. 26:30. એફેસીઓને પત્ર 5:19. કલોસીઓને પત્ર 3:16. પરંતુ ભૂલથી તે બંને બાબતોને પવિત્ર જીવન સાથે જોડવામાં આવી છે. જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ અને દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાવ. ફિલિપીઓને પત્ર 1:10-11. આપણે એ વાસ્તવિકતાથી નજર ફેરવી શકીએ નહીં કે ઈશ્વર પ્રત્યેની આપણી આત્મિક ભક્તિ કે સેવા સ્વભાવગત રીતે આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. રોમનોને પત્ર 12:1-2. તે ઘરમાં કે દેવળમાં પ્રાપ્ત થતો 30 મિનિટનો અનુભવ નથી, પરંતુ એ તો ઈશ્વર દ્વારા દોરવાતું જીવન છે. શિષ્યો તેમના પાપોની કબૂલાત કરે છે અને માફી પ્રાપ્ત કરે છે. શિષ્યો જ્યારે ઈસુની સાથેની તેની યાત્રાની શરૂઆત કરે છે ત્યારે જે બાબતો થાય છે તેમાંની એક બાબત એ છે કે તેઓ નિષ્ફળ જશે. આપણામાંનું કોઈ પણ ઈસુ જેવું પાપરહિત નથી. બીજા કરિંથીઓને પત્ર 5:12, પહેલા પિત્તરનો પત્ર 2:21-22, પહેલો યોહાન 3:5. અને આપણે એવા બનવાની આશા પણ રાખી શકીએ નહીં. બાઇબલ એ વાત પર સ્પષ્ટ છે. શિષ્યોએ પાપ કર્યું હતું. માર્ક 14:30-68. તેઓમાંના એક શિષ્ય યોહાને તેના પત્રમાં લખ્યું છે કે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જુઠ્ઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. પહેલો યોહાન 1:7-10. જો કે તે જાણવું અદ્ભુત છે કે ઈશ્વરના કુટુંબમાં આપણું સભ્યપણું તે આપણા કાર્યો પર આધારિત નથી. આપણા સારા કૃત્યો ઈશ્વરને આપણા દેવાદાર બનાવી શકતા નથી. આપણે જે કોઈ સારા કૃત્યો વિશે વિચાર કરી શકીએ તેમાંનું એક પણ કૃત્ય દ્વારા આપણને અનંત જીવન આપવા માટે ઈશ્વર આપણા દેવાદાર નથી. તેથી આપણામાં રહેલી સારા કૃત્યોની અછત ઈશ્વરને આપણાથી દૂર કરતી નથી. આપણે જ્યારે પાપી હતા ત્યારે ઈશ્વરે આપણા પર પ્રેમ રાખ્યો. રોમનોને પત્ર 5:8. તેથી તેને પરિણામે આપણે એ યાદ રાખવું જ જોઈએ કે નૈતિક પરિપૂર્ણતાને લીધે તારણ પ્રાપ્ત કરી શકાતું નથી, તેથી નૈતિક અપૂર્ણતાને લીધે તેને ગુમાવી શકાતું પણ નથી. આપણામાં રહેલી અપૂર્ણતાને ધ્યાનમાં રાખીને ઈસુના ખરા શિષ્યએ ઈશ્વરની ભલાઈ અને પ્રેમ પર જ લક્ષ્ય રાખવું જોઈએ. યોહાનના પત્રમાં જણાવેલ શાસ્ત્રભાગને ફરીથી વાંચો. તે આપણને સ્પષ્ટપણે જણાવે છે કે આપણે નિષ્ફળ જઈએ ત્યારે શું કરવાનું છે, એટલે કે ઈસુનું અનુસરણ કરવામાં જે અછત છે તેને દૂર કરવાની છે, અથવા તો ઈસુ જેવા બનવા માટે જે કાર્યો કર્યા નથી તે કરવાના છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે જ્યારે પાપ કરીએ છીએ કે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે આ વાતને યાદ રાખવાની જ છે. કબૂલાતનો અર્થ એ જ છે. આપણે આપણા પાપોને છુપાવવાના નથી, તેના માટે બહાના બનાવવાના નથી કે ખોટા તર્ક કરવાના નથી. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ. શા માટે? કેમ કે આપણે નમ્ર થવાની જરૂર છે. આપણે એ યાદ રાખવાની જરૂર છે કે તારણ તો ઈસુએ આપણા માટે કરેલા કાર્યોને લીધે જ પ્રાપ્ત થાય છે. આપણે તેને કમાઈ શકતા નથી. કબૂલાત તો ઈસુને લીધે આપણે ઈશ્વરના બાળકો છીએ એ વાતને સ્વીકારે છે. આપણે એવી ખાતરી રાખી શકીએ કે આપણું પાપ આપણને ઈશ્વરથી અલગ કરતું નથી. આપણા પાપને લીધે આપણને ઈશ્વરના કુટુંબમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે નહીં. રોમનોને પત્ર 8:31-39. આપણે સુવાર્તાનો સ્વીકાર કર્યો તે પહેલાથી ઈશ્વર જાણે છે કે આપણે ભૂલો કરીએ છીએ. તેનાથી ઈશ્વરને કોઈ આશ્ચર્ય થતું નથી. તેનાથી આપણા પ્રત્યેની ઈશ્વરની લાગણી બદલાઈ જતી નથી. તો પછી સ્વાભાવિકપણે આપણને એ પ્રશ્ન થાય કે શા માટે આપણે પાપની ચિંતા કરવી જોઈએ. નવા કરારના શિષ્યોએ લોકોમાં એ વલણને જોયું હતું. પાઉલ પ્રેરિતે રોમમાંના ખ્રિસ્તીઓને લખેલા પત્રમાં એ વાત લખી છે. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય તે માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મૂઆ તો પછી એમાં કેમ જીવીએ? તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાવ, એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. વળી તમારા અવયવોને અન્યના હથિયાર થવા સારું પાપને ન સોંપો, પણ મુએલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. તો શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાવ. શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો? ગમે તો મોતના અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞાપાલનના. રોમનોને પત્ર 6:1-12-16. એ વાત પર ધ્યાન આપો કે બાઇબલ એમ નથી કહેતું, જો તમે પાપ કરશો તો ઈશ્વર તમને પ્રેમ કરશે નહીં. પરંતુ બાઇબલ આત્મવિનાશના બંધનમાં પાછા ન ફરવા વિશેની વાત કરે છે. તેથી એક રીતે એમ કહી શકાય કે આપણે પાપ કરીશું નહીં, પણ બીજી રીતે એમ પણ કહી શકાય કે આપણે પાપની અવગણના કરવી જોઈએ. પાઉલ પ્રેરિત આ સંઘર્ષને સારી પેઠે જાણતો હતો. રોમનોને પત્ર 7:7-25. છતાં પણ તે ઈસુનો પ્રખર અનુયાયી હતો. નવો કરાર આપણા મનમાં થતા યુદ્ધ વિશે આપણને સાવધ કરે છે. આપણા હૃદયો ઈસુની પાછળ ચાલવાની ઈચ્છા રાખે છે, પરંતુ આપણામાં રહેલી અપૂર્ણતા, જીવન જીવવાની આપણી રીતની પ્રતિષ્ઠા અને આત્મસંતોષ ઈચ્છે છે. પહેલા પિત્તરનો પત્ર 2:11, યાકૂબનો પત્ર 4:1. આપણે ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે એ સારો વિચાર છે કે ખુલ્લા મનથી ઈશ્વરની સાથે સંબંધ જાળવો. મુખ્ય વિચાર તો એ છે કે જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે તરત જ ઈશ્વરની આગળ તેની કબૂલાત કરીને માફીને માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે ઈસુએ આપણા પાપની કેટલી મોટી કિંમત ચૂકવી છે. આપણે ઈશ્વરના ભાઈ અને બહેન બની શકીએ તે માટે આપણે જ્યારે પાપી હતા ત્યારે ઈસુ આપણા માટે મરણ પામ્યા. તેથી આપણે વફાદારી સાથે પ્રેમથી ઈશ્વરની પાછળ ચાલવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. શિષ્યો બાઇબલ અભ્યાસ કરે છે. શરૂઆતની મંડળીમાં શિષ્યો પ્રેરિતોનું શિક્ષણ સાંભળતા હતા અને વચનોનો અભ્યાસ કરતા હતા. પાઉલ અને બીજા મિશનરીઓ પ્રેરિતોએ પણ જ્યારે બીજા સ્થળોએ મંડળીની શરૂઆત કરી ત્યારે એમ જ કર્યું હતું. પ્રેરિતોના કૃત્યો 2:42, 4:2, 5:42, 17:10-11, 18:11, 20:20. નવા કરારના સમયમાં બાઇબલ શીખવાની આ એક સર્વસામાન્ય પદ્ધતિ હતી, કેમ કે મોટાભાગના લોકોની પાસે તેમનું પોતાનું બાઇબલ નહોતું. ઘણા વિશ્વાસીઓ વાંચી શકતા નહોતા. આપણે શિક્ષિત સંસ્કૃતિનો ભાગ છીએ અને આપણી પાસે આપણું પોતાનું બાઇબલ છે. છતાં પણ આપણે સમુદાયમાં રહીને બાઇબલ શીખવાનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈસુની પાછળ ચાલવા માટે ઈશ્વરના વચનો શીખવાની જરૂર છે. આપણે કેવી રીતે પાપ વિશે, એટલે કે જે વર્તન અને વલણને છોડી દેવું જોઈએ તેના વિશે, અને પવિત્ર આત્માથી ભરપૂર જીવન વિશે, એટલે કે આપણે કેવું વર્તન કરવું જોઈએ તેના વિશે કેવી રીતે શીખી શકીએ. વચનો આપણને શીખવે છે કે આપણે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું આપણી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરીને આપણી મનોવૃત્તિમાં નવા થવાનું છે, અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લેવાનું છે. એફેસ્યુને પત્ર 4:22-24. જ્યારે આપણે સુવાર્તા પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના કુટુંબનો ભાગ બનીએ છીએ અને પવિત્ર આત્મા આપણામાં રહે છે. પહેલા કરંથીઓને પત્ર 3:16-17, 6:19-20, બીજા કરંથીઓને પત્ર 6:16, એફેસ્યુને પત્ર 2:22, અને ફળદાયી જીવન જીવવા માટે મદદ કરે છે. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાય, છાકટાય, વિલાસ તથા એઓના જેવા કામ. જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેવો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેમના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. ગલાતીઓને પત્ર 5:18-24. શિષ્યો તેમના જીવનમાં ઈશ્વરના વચનો અને ઈશ્વરના વચનો પ્રમાણે જીવવાનું શીખે છે. ઈસુએ પણ ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરીને બતાવ્યું કે તે ઈશ્વર પર પ્રેમ રાખે છે. શિષ્યોનો સમુદાય તો ઈશ્વરને પ્રેમ કરવામાં મદદરૂપ થવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ સમુદાયમાં આપણે ઘણા વર્ષોથી ઈસુને અનુસરનારા પરિપક્વ વિશ્વાસીઓના સંપર્કમાં આવીએ છીએ. જ્યારે તેમણે જૂનું માણસપણું દૂર કરીને નવું માણસપણું પહેરી લીધું ત્યારે તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું તે વિશે આપણે શીખી શકીએ છીએ. જ્યારે આપણે ઈસુ જેવા બનવાના માર્ગ પર ચાલવામાં સંઘર્ષ કરીએ છીએ ત્યારે તેમની પાસેથી ઉત્તેજન પામી શકીએ છીએ. તેઓ આપણને ઈશ્વરના પ્રેમ અને માફીને યાદ કરાવી શકે છે. પાપથી પાછા ફરીને સારા કૃત્યો કરવા માટે દરેક ખ્રિસ્તી વ્યક્તિ સંઘર્ષ કરે છે તે તેઓ સમજે છે. પહેલો યોહાન 1:5-10. પ્રેરિતોએ પણ પાપથી પાછા ફરીને સારા કૃત્યો કરવા માટે સંઘર્ષ કર્યો હતો. રોમનોને પત્ર 7:7-25, ગલાતીઓને પત્ર 2:11-14. જ્યારે આપણે ઈસુના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમુદાયનો અર્થ છે જવાબદારી, સહાનુભૂતિ અને ઉત્તેજન. શિષ્યો સહન કરે છે. આ મૂળ તત્વ તમને આશ્ચર્ય પમાડી શકે છે, પરંતુ નવા કરારમાં તે સ્પષ્ટ છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પૂઠે પડ્યા તો તેઓ તમારી પૂઠે પણ પડશે. યોહાન 15:18-20. આવા સમયે જ વિશ્વાસની વફાદારીની પરખ થાય છે. આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે માટે હૃદયના બદલાણ વિશે શીખવું અલગ વાત છે, અને વાસ્તવમાં ઈસુનું અનુસરણ કરીને તેમના માટે દુઃખ સહન કરવું તે અલગ વાત છે. પ્રેરિતોએ ઈસુનું અનુસરણ કરવા માટે દુઃખ સહન કર્યું હતું. પ્રેરિતોના કૃત્યો 5:41-9:16-21-13, બીજા કરિંથીઓને પત્ર 11:22-29. વિશ્વાસને દ્રઢતાથી પકડી રાખવો તે નવા કરારનો વિષય છે. રોમનોને પત્ર 8:17-18, બીજા કરિંથીઓને પત્ર 1:3-7, ફિલિપીઓને પત્ર 1:27-30, પહેલા પિત્તરનો પત્ર 3:13-17. મૂળ 12 શિષ્યોમાંના એક શિષ્ય પિત્તરે ઈસુને દુઃખ સહન કરતા જોયા હતા અને તેના વિશ્વાસને લીધે બંદીખાનામાં પણ ગયો હતો. પ્રેરિતોના કૃત્યો 12:1-19. તેણે સતાવણીને લીધે વિખેરાઈ ગયેલા લોકોને લખ્યું છે કે કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાવ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસાપાત્ર શું છે, પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસાપાત્ર છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારે સારું સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. પહેલા પિત્તરનો પત્ર 2:20-23. દુઃખ સહન કરવાની વાત આપણને યાદ કરાવે છે કે સુવાર્તા આપણને આપણા જીવનમાં સરળતા અને વિશ્રાંતિનું વચન આપતી નથી, પરંતુ આવનારા જીવનમાં ઈશ્વરના કુટુંબમાં અનંત જીવનનું વચન આપે છે. આ જગત આપણું વાસ્તવિક ઘર નથી. શિષ્યો વધારે શિષ્યો બનાવે છે. શિષ્ય હોવાનું સૌથી મહત્વનું પાસું ઈશ્વરને, આપણા પડોશીને અને એકબીજાને પ્રેમ કરવાનું છે, પરંતુ શિષ્ય હોવાની સૌથી મહત્વની વાત બીજા શિષ્યો બનાવવાની છે. ઈસુએ તેમના સ્વર્ગારોહણ પહેલા તેમના શિષ્યોને આ કાર્ય કરવાની આજ્ઞા આપી હતી. એ જ કારણને લીધે તે આજ્ઞાને મહાન આદેશ પણ કહેવામાં આવે છે. અને ઈસુએ ત્યાં આવીને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથી 28:18-20. સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ કાર્ય બાઇબલની વાતનો મોટો ભાગ છે. દેશોને ગુલામ બનાવનાર અલૌકિક અધિપતિઓનો અધિકાર તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના બાળકો, એટલે કે તેમના સહભાગીઓ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના શિષ્યો દરેક સ્થળે સુવાર્તા પ્રગટ કરે. ઈશ્વર શક્ય એટલા વધારે લોકોને તેમના કુટુંબના સભ્યો કરી લેવાની ઈચ્છા રાખે છે. આપણું કાર્ય એ લોકોને સુવાર્તા પ્રગટ કરવાનું છે. સુવાર્તા પ્રમાણે જીવન જીવવાનું અને તેમને ઈશ્વરના કુટુંબમાં લાવવાનું તથા એ જ કાર્ય કરવાનું શીખવવાનું છે. આપણે કેવી રીતે કાર્ય કરીશું? આપણે કેવી રીતે સુવાર્તા પર વિશ્વાસ કર્યો એ સાક્ષી તેમને આપવાની છે. એ ખૂબ જ સરળ છે. પ્રથમ તો તમે સુવાર્તા પર વિશ્વાસ કરીને ઈસુ દ્વારા માફી પ્રાપ્ત કરી તે પહેલાં તમારું જીવન કેવું હતું એ વાત લોકોને કહેવાની છે. લોકોને વાતો સાંભળવી ગમે છે. ખાસ કરીને બીજા લોકોની વાતો સાંભળવી ગમે છે. શા માટે? કેમ કે દરેક વ્યક્તિની વાતમાં એવું કંઈક હોય છે જે તેના સાંભળનારની વાત સાથે જોડાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને સુવાર્તા પર વિશ્વાસ કર્યા પહેલાંની તમારી વાત કહેશો ત્યારે તેમના જીવનની કેટલીક વિગતો લગભગ સરખી જ હશે, અથવા તો તમારી વાતની સાથે જોડાય એવી ઘણી વિગતો તેમના જીવનમાં પણ હશે. બીજું, તમે તેમને કહો કે શા માટે સુવાર્તા સાંભળીને સુવાર્તા પર વિશ્વાસ કરવાથી તમારા જીવનમાં નવો વળાંક આવ્યો છે. સામાન્ય રીતે એ વાત આપણા પાપોની માફી સાથે સંકળાયેલી હોય છે. આપણે આપણી જાત સાથે કે બીજા લોકોની સાથે જે બાબતો કરી છે એ બાબતો હોવા છતાં પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણને તારણ પ્રાપ્ત કરવાનો પ્રસ્તાવ આપે છે. ત્યારબાદ જેમ ઈશ્વરે શરૂઆતથી ઈચ્છા રાખી હતી તેમ આપણને માફી પ્રાપ્ત થાય અને આપણે ઈશ્વરની સાથે અનંત જીવન પામી શકીએ તે માટે કેવી રીતે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મોકલી દીધા એ વાત જણાવો. ત્રીજું, સુવાર્તા પર વિશ્વાસ કરવાથી અને માફી પ્રાપ્ત કરવાથી તમારા જીવન પર કેવી અસર થઈ છે એ વાત લોકોને જણાવો. તેમને કહો કે ઈશ્વરની માફી, પ્રેમ અને અનંત જીવનનું વચન જાણવું તે શું છે. તેમને કહો કે તેનાથી તમે પોતે કોણ છો અને શા માટે આ પૃથ્વી પર છો તે વિશેની તમારી વિચારસરણી કેવી રીતે બદલાય છે. તેમને કહો કે સુવાર્તાનો અંગીકાર કરવાથી તમે કેવા બદલાઈ ગયા છો. કેટલાક લોકો બદલાણ પામેલા હૃદયની સાબિતી માંગશે, એ સ્વાભાવિક છે, અને ઈસુનું અનુસરણ કરવાની તક છે. એ જ તો પવિત્ર જીવન જીવવાના કારણોમાંનું મહત્વનું કારણ છે. ઈસુએ લોકોને પ્રેમ કર્યો અને તેમની સેવા કરી. દરેક લોકો બીજા લોકો પાસેથી પ્રેમ અને વિશ્વસનીયતાની ઈચ્છા રાખે છે. ઈસુ લોકોને જેવો પ્રતિભાવ આપે છે એવો પ્રતિભાવ આપવો જરૂરી છે. લોકો એ પ્રતિભાવને ધ્યાનમાં લેશે. કોઈ વ્યક્તિ તેમને પ્રેમ કરે છે કે નહીં તે તેઓ જાણશે. બધાએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહોતો, તેથી જ્યારે તમે સુવાર્તા આપશો અને તેમની સાથે ઈસુ જેવો વ્યવહાર કરશો ત્યારે પણ બધા જ લોકો વિશ્વાસ કરશે નહીં, પણ કેટલાક લોકો વિશ્વાસ કરશે.